એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ મૂળભૂત સવાલ પર વાત કરવાના છીએ. શું બીજું વિશ્વયુદ્ધ ફક્ત સંજોગોનો ખેલ હતો? મતલબ રાજદ્વારી નિષ્ફળતા કે પહેલા વિશ્વયુદ્ધના પડઘો માત્ર?
કે પછી એની પાછળ કંઈક ઊંડું હતું, કોઈક યોજના, કોઈકની વિચારધારા?
હા, બરાબર. શું તે એક વ્યક્તિના મગજમાં વર્ષોથી પાંગરેલી એકદમ ભયાવહ વંશીય વિચારધારા આધારિત યોજનાનું જાણી જોઈને કરેલું પરિણામ હતું?
અને આ જ સવાલના જવાબમાં ઇતિહાસકાર ગેરડહાલ્ડ એલ વાઇનબર્ગ આપણને એક સાવ જુદી દિશામાં લઈ જાય છે. આજે આપણે એમના પુસ્તક અ વર્લ્ડ એટ આર્મ્સ, અ ગ્લોબલ હિસ્ટ્રી ઓફ વર્લ્ડ વોર II ના સારાંશ પરથી ચર્ચા કરીશું.
અને આ વિષય આજે પણ એટલો જ મહત્વનો કેમ છે?
લાગે એવી છે.
ચોક્કસ. તો શરૂઆત કરીએ એ વ્યક્તિથી જેમણે આ નવો દ્રષ્ટિકોણ આપ્યો. ગેરહાર્ડ વાઇનબર્ગ કોણ હતા? તેઓ એમનું શું મહત્વ છે?
ગેરહાર્ડ વાઇનબર્ગ, જેમનો જન્મ 1928માં અને અવસાન 2023માં થયું, એમનું જીવન જ જાણે 20મી સદીનો ઇતિહાસ છે. જર્મનીમાં જન્મ્યા યહૂદી પરિવારમાં.
ઓહ, એટલે એમણે નાઝીવાદનો ઉદય નજરો નજર જોયો હશે.
હા, બિલકુલ. અને એના ભયાવહ પરિણામો પણ. એમના પરિવારે નાઝી અત્યાચારથી બચવા પહેલા યુકે જવું પડ્યું, પછી અમેરિકા. અને યુદ્ધ પછી તો તેઓ જાપાનમાં અમેરિકી સેનામાં પણ જોડાયા. આ બધા અંગત અનુભવોએ એમને યુદ્ધની જે સમજ આપી એ ખાલી સૈન્ય વ્યૂહરચના પૂરતી નહોતી, એમાં માનવીય વેદના, વૈશ્વિક અસર અને ખાસ તો પેલી વિચારધારાની ભૂમિકા, એ બધું સમાયેલું હતું.
એટલે એમનો અભ્યાસ ખાલી કિતાબી નહોતો, જીવનના અનુભવથી ઘડાયેલો હતો. પણ એમની શૈક્ષણિક લાયકાત પણ જબરજસ્ત હતી, ખરું ને?
એકદમ. યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલાઇના એટ ચેપલ હિલમાં લાંબો સમય પ્રોફેસર રહ્યા અને ભાષાઓ કેટલી બધી જાણતા હતા, જર્મન, અંગ્રેજી, રશિયન
અને બીજી પણ.
વાહ.
અને આને લીધે શું થયું? એમને જર્મનીના જે કબજે કરાયેલા મૂળ દસ્તાવેજો હતા ને, એ સીધા વાંચવા મળ્યા. એનો અભ્યાસ કરવાની તક મળી, જે બહુ ઓછા ઇતિહાસકારો કરી શકે.
અચ્છા, એટલે જ એમનો દ્રષ્ટિકોણ અલગ છે.
હા, એટલે જ એ યુદ્ધને ખાલી સાથી રાષ્ટ્રો, એલાઈઝ શું વિચારતા હતા એ રીતે નથી જોતા. એ એક્સિસ દેશો, ખાસ કરીને હિટલરના મનમાં શું હતું, એની વિચારધારા શું હતી, એના ઊંડાણમાં ઉતરે છે અને યુદ્ધને યુરોપ કેન્દ્રિત નહીં પણ વૈશ્વિક ફલક પર મૂકે છે.
બરાબર. તો હવે આવીએ એમના મુખ્ય પુસ્તક પર, અ વર્લ્ડ એટ આર્મ્સ. એનો હાર્દ શું છે? વાઇનબર્ગનો મુખ્ય દાવો શું છે જે બીજા બધા પુસ્તકોથી અલગ પડે?
એમનો જે સૌથી આમ કહીએ તો ક્રાંતિકારી વિચાર છે એ છે કે બીજું વિશ્વયુદ્ધ કોઈ અકસ્માત નહોતો.
એ પહેલા વિશ્વયુદ્ધનો બીજો ભાગ પણ નહોતો, કે પછી વર્સેલ્સની સંધિ જેવી રાજદ્વારી ભૂલોનું પરિણામ પણ નહોતો. ના, વાઇનબર્ગ ભાર દઈને કહે છે કે આ યુદ્ધ એડોર્ફ હિટલરના મનમાં વર્ષોથી તૈયાર થયેલી એકદમ સ્પષ્ટ વૈચારિક યોજનાનું, ઈરાદાપૂર્વકનું પરિણામ હતું.
બાપ રે, આ તો બહુ મોટો દાવો કહેવાય. એટલે જે સામાન્ય કારણો આપણે સાંભળીએ છીએ, આર્થિક મંદી, વર્સેલ સંધિનો અન્યાય, એ બધું ગૌણ.
વાઇનબર્ગના મતે, હા, એ પરિબળોએ કદાચ હિટલરને મદદ કરી હશે, જગ્યા બનાવી આપી હશે, પણ યુદ્ધનું મૂળ કારણ એ હતું હિટલરની બે મુખ્ય ઘેલછા.
કઈ બે?
પહેલી, પૂર્વ યુરોપ પર કબજો કરીને જર્મનો માટે લેબિન્સરોમ, એટલે રહેવા માટેની જગ્યા મેળવવી, અને બીજી, એક નવી દુનિયા બનાવવી જે પેલી કઠોર હિંસક વંશીય શ્રેષ્ઠતાના સિદ્ધાંત પર ચાલે.
અને આ વિચારો તો એણે પહેલા પણ લખેલા ને?
હા, સત્તામાં આવ્યાના વર્ષો પહેલા એના પુસ્તક મેઇન કામ્ફમાં બધું સ્પષ્ટ લખેલું હતું. વાઇનબર્ગ કહે છે કે યુદ્ધ આ વિચારોને હકીકતમાં બદલવાનો પ્લાન હતો, જાણી જોઈને કરેલો પ્રયાસ.
વ્યાપ ખરેખર બહુ મોટો છે. વાઇનબર્ગ યુદ્ધને ખાલી યુરોપના નકશા પર નથી જોતા, એ બતાવે છે કે 1941 પછી, ખાસ કરીને બે ઘટનાઓ પછી,
પર્લ હાર્બર અને સોવિયત યુનિયન પર હુમલો.
બરાબર. એ પછી દુનિયાના અલગ અલગ ખૂણામાં જે લડાઈઓ ચાલતી હતી એ બધી એકબીજા સાથે જોડાઈ ગઈ, જાણે એક જ મોટું યુદ્ધ.
એટલે કેવું? દાખલા તરીકે
બર્લિનમાં કોઈ નિર્ણય લેવાય એની સીધી અસર ટોક્યોની રણનીતિ પર પડે. એટલાન્ટિકમાં જે દરિયાઈ યુદ્ધ ચાલે એની અસર રશિયાને મળતા સપ્લાય પર પડે. ચીનમાં જે યુદ્ધ ચાલે એનાથી પેસિફિકમાં અમેરિકાની યોજનાઓ બદલાય.
સમજાયું.
અને પુસ્તક ખાલી લશ્કરી હિલચાલની વાત નથી કરતું. રાજકારણ, ડિપ્લોમસી, અર્થતંત્ર, સમાજ, બધું જ. મુખ્ય મોરચા પૂર્વ, પશ્ચિમ, ભૂમધ્ય, પેસિફિક, ચીન બધાને સાંકળે છે. ગઠબંધનનું રાજકારણ, યુદ્ધ માટેનું ઉત્પાદન કેટલું મહત્વનું હતું, ગુપ્તચર માહિતી, પેલો એનિગ્મા કોડ તોડ્યો એની વાત, અને હા, હોલોકોસ્ટ, જેને વાઇનબર્ગ યુદ્ધનો કેન્દ્રવર્તી હેતુ માને છે, અને છેલ્લે યુદ્ધ પછીની દુનિયા પર એની શું અસર થઈ એ બધું જ એક સળંગ વાર્તામાં ગૂંથાયેલું છે.
બહુ રસપ્રદ. ચાલો હવે યુદ્ધના મુખ્ય તબક્કાઓને વાઇનબર્ગના દૃષ્ટિકોણથી જરા વધુ ઊંડાણથી જોઈએ. શરૂઆત ક્યાંથી થાય છે, કારણો શું હતા?
જો, વાઇનબર્ગ માને છે કે પહેલા વિશ્વયુદ્ધ પછી જે અસ્થિરતા હતી, સંધિઓ નિષ્ફળ ગઈ, એણે જમીન તો તૈયાર કરી જ હતી, પણ મુખ્ય ડ્રાઇવિંગ ફોર્સ શું હતું? તો એ હતી આક્રમક વિચારધારાઓ.
એટલે નાઝી વિચારધારા મુખ્ય?
હા, સૌથી મુખ્ય. પેલી લેબેન્ઝરોમ અને વંચીય શુદ્ધતાની ઘેલછા, પણ સાથે સાથે જાપાનનો સામ્રાજ્યવાદ પણ હતો. ઇટલીમાં મુસોલિનીની મહત્વાકાંક્ષાઓ હતી.
અને આ બધાને રોકનાર કોઈ નહીં. લીગ ઓફ નેશન્સ જેવી સંસ્થાઓ,
એ સાવ નિષ્ફળ ગઈ. સામૂહિક સુરક્ષાની આખી સિસ્ટમ પડી ભાંગી.
અને પછી શરૂ થઈ આગ. પોલેન્ડ પર આક્રમણ, સપ્ટેમ્બર 1939.
હા, અને એમાં પેલો નાઝી સોવિયત ગુપ્ત કરાર પણ ભાગ ભજવે છે, જે આશ્ચર્યજનક હતો. પછી પશ્ચિમમાં થોડા મહિના શાંતિ જેવું રહ્યું, જેને ફોની વોર કહે છે, દેખાવનું યુદ્ધ. પણ 1940માં એ શાંતિ તૂટી. જર્મનીએ ફ્રાન્સ પર વીજળી વેગે હુમલો કર્યો, બ્લિટ્સ ક્રેગ, ટેન્ક અને હવાઈ હુમલાથી ફ્રાન્સ હારી ગયું.
પણ બ્રિટન સામે હિટલર ફાવ્યો નહીં, ખરું ને?
ના, બિલકુલ નહીં. બેટલ ઓફ બ્રિટનમાં બ્રિટનની રોયલ એરફોર્સે જર્મન હવાઈ દળને હરાવ્યું. વાઇનબર્ગ આને હિટલરની પહેલી મોટી વ્યૂહાત્મક હાર ગણે છે.
અચ્છા,
આનાથી હિટલરને સમજાયું કે બ્રિટન પર સીધો કબજો કરવો અઘરો છે, એટલે એનું ધ્યાન હવે પૂર્વ તરફ ગયું, સોવિયત યુનિયન તરફ. આ બહુ મોટો વળાંક હતો.
અને અહીંથી યુદ્ધ ખરા અર્થમાં વૈશ્વિક બની જાય છે. સોવિયત યુનિયન પર હુમલો અને પર્લ હાર્બર, આ બે મોટી ઘટનાઓ.
ચોક્કસ. જૂન 1941, ઓપરેશન બાર્બરોસા. હિટલરે સોવિયત યુનિયન પર આક્રમણ કર્યું. વાઇનબર્ગ માટે આ હિટલરની વિચારધારાનો ક્લાઇમેક્સ હતો, સામ્યવાદ અને સ્લાવિક લોકોને ખતમ કરવાનો પ્રયાસ. પણ સાથે સાથે એ ભયાનક વ્યૂહાત્મક ભૂલ પણ હતી. જર્મની બે મોરચે ફસાઈ ગયું.
અને બીજું, પર્લ હાર્બર, ડિસેમ્બર 1941.
હા, જાપાને અમેરિકાના નેવલ બેઝ પર હુમલો કર્યો. અમેરિકા યુદ્ધમાં ખેંચાયું. વાઇનબર્ગ આને પણ જાપાન માટે બહુ મોટી ભૂલ ગણે છે. કેમ? કારણ કે અમેરિકાની ઔદ્યોગિક તાકાત, એનો કોઈ મુકાબલો નહોતો.
આ બે ઘટનાઓ પછી જ પેલું ગ્રાન્ડ અલાયન્સ, અમેરિકા, બ્રિટન, સોવિયત યુનિયન મજબૂત થયું. પણ એમનામાં એ મતભેદ તો હશે જ ને?
અરે, ઘણા ઊંડા મતભેદ હતા, રાજકીય, વૈચારિક. પણ એક કોમન દુશ્મન હતો નાઝી જર્મની, એટલે જર્મની ફર્સ્ટ નીતિ પર બધા સંમત થયા.
અને પછી યુદ્ધના ટર્નિંગ પોઈન્ટ્સ આવ્યા.
હા, વાઇનબર્ગ ખાસ ત્રણ લડાઈઓ ગણાવે છે. પેસિફિકમાં મિડવે 1942, અમેરિકાએ જાપાની નેવીને મોટો ફટકો માર્યો. પૂર્વમાં સ્ટાલિનગ્રાડ 1942-43, સોવિયત સેનાએ જર્મનોને હરાવ્યા, ત્યાંથી પાસું પલટાયું. અને ઉત્તર આફ્રિકામાં અલ અલામાઇન 1942, બ્રિટિશ જીત્યા. અને આ બધામાં અમેરિકાની જે જબરદસ્ત ઉત્પાદન શક્તિ હતી, લોકશાહીનું શસ્ત્રાગાર, એનું મહત્વ વધુ જ ગયું.
આ વળાંકો પછી સાથી દળો આક્રમક થયા. પૂર્વમાં રશિયનો પશ્ચિમ તરફ ધસવા લાગ્યા, ઇટાલી પર હુમલો, એટલાન્ટિકમાં જર્મન સબમરીનનો ભય ઓછો થયો, જર્મની પર બોમ્બ મારો વધ્યો. પણ આ સમયગાળામાં તમે કહ્યું એમ, વાઇનબર્ગ હોલોકોસ્ટ પર બહુ ભાર મૂકે છે, એ જરા સમજાવો.
આ વાઇનબર્ગના વિશ્લેષણનો સૌથી ગંભીર અને કદાચ સૌથી મહત્વનો ભાગ છે. એ કહે છે કે હોલોકોસ્ટ એટલે કે યહૂદીઓ અને બીજા સમૂહોનો જે પદ્ધતિસર નરસંહાર થયો, એ યુદ્ધની કોઈ સાઇડ ઇફેક્ટ નહોતી.
મતલબ
કે એ નાઝી શાસનનો હિટલરની વિચારધારાનો મૂળભૂત હેતુ હતો, એકદમ સેન્ટ્રલ. વાઇનબર્ગ પુરાવા આપે છે કે યુદ્ધની કપરી પરિસ્થિતિમાં જ્યારે સૈન્ય માટે સાધનો ખૂટતા હતા, ત્યારે પણ નાઝીઓએ નરસંહાર માટે ટ્રેનો દોડાવી, માણસો ફાળવ્યા, બીજા સંસાધનો વાપર્યા, લશ્કરી જરૂરિયાત બાજુ પર મૂકીને પણ.
ઓ માય ગોડ!
આ બતાવે છે કે એમના માટે આ વંશીય સફાઈ કેટલી કેટલી વૈચારિક રીતે જરૂરી હતી. એ કોઈ આડપેદાશ નહોતી, એ મુખ્ય એજન્ડાનો ભાગ હતો.
આ સાંભળીને જ ધ્રુજારી છૂટી જાય. ખેર, હવે યુદ્ધના અંત તરફ જઈએ. સાથી દળોનો વિજય.
1944નું વર્ષ બહુ મહત્વનું. બે મોટા આક્રમણ. જૂનમાં પશ્ચિમમાં ડી ડે. સાથી દળો ફ્રાન્સના નોર્મન્ડી કિનારે ઉતર્યા. બીજો મોરચો ખુલ્યો.
અને પૂર્વમાં?
લગભગ એ જ સમયે પૂર્વમાં સોવિયત યુનિયને ઓપરેશન બાગ્રેશન શરૂ કર્યું. એક ભયાનક મોટું આક્રમણ. એણે જર્મન સેનાની કમર તોડી નાખી. હવે જર્મની પૂર્વ અને પશ્ચિમ બંને બાજુથી ઘેરાયું.
હિટલરે છેલ્લો પ્રયાસ કર્યો હશે ને?
હા, શિયાળામાં બેટલ ઓફ ધ બલ્જ એક છેલ્લો જુગાર રમ્યો, પણ એ નિષ્ફળ ગયો. અને મે 1945માં જર્મનીએ શરણાગતિ સ્વીકારી. યુરોપમાં યુદ્ધ પૂરું.
પણ પેસિફિકમાં તો ચાલુ હતું, એનો અંત કેવી રીતે આવ્યો?
હા, જાપાન હજુ લડી રહ્યું હતું. ઇવોજીમાં, ઓકિનાવા જેવા ટાપુ ઉપર ભયાનક લડાઈઓ થઈ. બે બાજુ જબરદસ્ત નુકસાન થયું. અમેરિકાને લાગ્યું કે જાપાન પર સીધો હુમલો તો બહુ વિનાશક થશે.
એટલે પછી અણુબોમ્બ.
હા, ઓગસ્ટ 1945 અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંક્યા. એ વિનાશ જોઈને જાપાને શરણાગતિ સ્વીકારી અને બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું.
પણ એની પાછળ જે રહી ગયું,
અકલ્પનીય વિનાશ, કરોડો લોકોના મોત, હોલોકોસ્ટની આખી ભયાનકતા દુનિયા સામે આવી અને એક નવી દુનિયા બની. અમેરિકા અને સોવિયત યુનિયન સુપર પાવર બન્યા. શીતયુદ્ધ શરૂ થયું. યુરોપના સામ્રાજ્યોનો અંત આવ્યો. અને ભવિષ્યમાં આવું ન થાય એ માટે યુનાઇટેડ નેશન્સ, યુએન બન્યું.
આખી વાત સાંભળ્યા પછી ચાલો હવે વાઇનબર્ગના વિશ્લેષણમાંથી જે મુખ્ય સંદેશા મળે છે, જે આજે પણ લાગુ પડે એવા છે, એ તારવીએ. પહેલું તો સ્પષ્ટ છે, પેલી વિચારધારાની તાકાત, પણ નકારાત્મક રીતે.
ચોક્કસ, વાઇનબર્ગ આપણને ચેતવે છે કેવી રીતે એક ઉગ્ર વિચારધારા, પછી એ વંશીય હોય કે રાષ્ટ્રવાદી, એ તર્ક અને માનવતાને બાજુ પર મૂકીને આખા દેશને, આખી દુનિયાને વિનાશ તરફ ધકેલી શકે છે. આજે પણ દુનિયામાં જ્યાં ઉગ્રવાદ કે નફરત દેખાય, ત્યાં આ ઇતિહાસ યાદ રાખવા જેવો છે.
બીજો મુદ્દો યુદ્ધનું વૈશ્વિક સ્વરૂપ. બધો જોડાયેલું છે, કોઈ ઘટના અલગ નથી.
અને આજનો જમાનો તો ગ્લોબલાઇઝેશનનો છે. આ વાત તો આજે વધુ સાચી છે. અર્થતંત્ર, પર્યાવરણ, આરોગ્ય, સુરક્ષા, બધું જોડાયેલું. વાઇનબર્ગ શીખવે છે કે સમસ્યાઓને ટુકડામાં નહીં, પણ એના આંતરરાષ્ટ્રીય જોડાણો સાથે સમજવી જોઈએ.
ત્રીજો મુદ્દો, જે કદાચ ઓછો ચર્ચાએ છે, આર્થિક અને ઔદ્યોગિક તાકાત. યુદ્ધ ખાલી શસ્ત્રોથી નહીં, કારખાનાથી પણ જીતાય છે.
સાચી વાત. અમેરિકાની ઉત્પાદન ક્ષમતા નિર્ણાયક હતી. આ બતાવે છે કે લાંબા ગાળાની કોઈપણ સ્પર્ધા હોય કે સંઘર્ષ, દેશની આર્થિક તાકાત, ઉત્પાદન ક્ષમતા, લોજિસ્ટિક્સ કેટલા મહત્વના છે. રાષ્ટ્ર નિર્માણ માટે આ બહુ મોટો પાઠ છે.
ચોથું, ગઠબંધન. કેટલું અઘરું છે અલગ અલગ હિતોવાળા દેશોનું સાથે આવવું, પણ કેટલું જરૂરી પણ છે.
હા, પેલું ગ્રેન્ડ અલાયન્સ, અમેરિકા, બ્રિટન, સોવિયત યુનિયન, કેટલા મતભેદ, પણ એક મોટા ખતરા સામે ભેગા થયા. જોકે યુદ્ધ પત્યા પછી તરત પાછા અલગ થઈ ગયા. એટલે સહકાર જરૂરી છે, પણ બહુ નાજુક હોય છે. એને ટકાવી રાખવા સતત પ્રયત્ન કરવો પડે. આજના આંતરરાષ્ટ્રીય સંબંધો માટે આ શીખ મહત્વની છે.
અને પાંચમો, સૌથી ગંભીર સંદેશ, હોલોકાસ્ટને યુદ્ધના કેન્દ્રમાં સમજવો, ખાલી સાઇડ શો નહીં.
બરાબર. વાઇનબર્ગનો આગ્રહ છે કે આવી ભયાનક ઘટનાઓને ઇતિહાસની ફૂટનોટ ન બનાવો. નાઝીઓ માટે મુખ્ય લક્ષ્ય હતું. આ આપણને યાદ અપાવે છે કે માનવ અધિકારોનું રક્ષણ કરવું, નરસંહાર સામે બોલવું કેટલું જરૂરી છે ઇતિહાસનું પુનરાવર્તન રોકવા માટે. બીજું વિશ્વયુદ્ધ એ પહેલા વિશ્વયુદ્ધનું રિપીટેશન નહોતું. વિચારધારા અને વૈશ્વિક વ્યાપને લીધે એ મૂળભૂત રીતે અલગ હતું. મતલબ, એને સરળ રીતે ના જુઓ, એની જટિલતા સમજો.
બીજો, હિટલરના ઇરાદા વિશે.
હા, હિટલરનું યુદ્ધ એ કોઈ ફરિયાદનું પરિણામ નહોતું. એ પૂર્વ આયોજિત વંશીય અને પ્રાદેશિક વિચારધારાને લાગુ કરવાનો પ્રયાસ હતો. આનો બોધ નેતાઓ જે કહે છે, જે લખે છે, એને ગંભીરતાથી લો.
ત્રીજો, ગઠબંધન વિશે.
સાથી દળોનું ગઠબંધન ભલે ગમે તેટલા મતભેદવાળું હતું, પણ એક કોમન દુશ્મન સામે વ્યવહારિક સહકારથી સફળ થયું. આ સહકારની તાકાત બતાવે છે, પણ એની નાજુકતા પણ.
ચોથો, યુદ્ધના ભૌતિક પાસા પર.
એકદમ. છેવટે તો સાથી દળોની ઔદ્યોગિક તાકાત અને સંસાધનો ભેગા કરવાની ક્ષમતા જ નિર્ણાયક સાબિત થઈ લાંબા યુદ્ધમાં અર્થતંત્રનું મહત્વ.
અને છેલ્લો પણ સૌથી વધુ હચમચાવી નાખે એવો
પાંચમો, હોલોકોસ્ટ યુદ્ધની આડ પેદાશ નહોતી એ નાઝી યુદ્ધ પ્રયાસોના કેન્દ્રમાં હતી. આ નરસંહારને યુદ્ધ સમજવાના સમીકરણમાં કેન્દ્રમાં મૂકવા મજબૂર કરે છે.
આ બધા વિચારો અને સંદેશા આપણે આજના જીવનમાં કઈ રીતે ઉતારી શકીએ? શું વ્યવહારુ શીખ મળે છે આમાંથી?
જો સૌથી પહેલું તો આજના સંઘર્ષોને સમજવામાં મદદ મળે. આજે પણ દુનિયામાં જે તણાવ છે એની પાછળ ઘણીવાર ઊંડી વિચારધારા હોય છે. વાઇનબર્ગ આપણને એ મૂળ કારણો જોતા શીખવે છે. ગઠબંધન કેમ બને છે, કેમ તૂટે છે, દુનિયાની ઘટનાઓ એકબીજાને કેમ અસર કરે છે, ઉગ્રવાદના શરૂઆતના સંકેતો શું હોય, આ બધું આપણે શીખી શકીએ.
નેતૃત્વના પાઠ પણ મળે છે નહીં? ચર્ચિલ, રૂઝવેલ્ટ, સ્ટાલિન, એમના સારા નરસાન નિર્ણયો.
ચોક્કસ, સંકટ સમયે નેતૃત્વ કેવું હોય, અઘરા નિર્ણયો કેમ લેવાય, અલગ અલગ હિતોવાળા ભાગીદારો સાથે કેમ કામ પાર પાડવું, વિચારધારા અને વાસ્તવિકતા વચ્ચે બેલેન્સ કેમ રાખવું, આ બધાના પાઠ સારા અને ખરાબ બંને આ નેતાઓના અનુભવમાંથી મળે છે. લાંબુ વિચારવું, શોર્ટકટ ના લેવા, એ બધું.
અને પેલું તુષ્ટિકરણનું જોખમ, શરૂઆતમાં હિટલરને રોકવામાં જે ઢીલાશ રહી એના પરિણામો ભોગવવા પડ્યા.
બિલકુલ, વાઇનબોગનું કામ એ જ બતાવે છે કે આક્રમક શક્તિઓ સામે ક્યારેક શરૂઆતમાં જ કડક થવું પડે છે, ભલે એ અઘરું લાગે. દુશ્મનના સાચા ઈરાદાને ઓળખવામાં થાપ ખાઈ જવું એ બહુ મોંઘું પડે છે. આ પાઠ આજે પણ એટલો સાચો છે.
ખરેખર આ બહુ ઊંડી અને વિચારવા જેવી ચર્ચા થઈ. વાઇનબર્ગ આપણને ઇતિહાસને ખાલી તારીખો અને ઘટનાઓ તરીકે નહીં, પણ કારણો, પરિણામો અને વિચારધારાના પ્રવાહો તરીકે જોવાની દ્રષ્ટિ આપે છે.
સાચી વાત, અને યાદ અપાવે છે કે ઇતિહાસ ખાલી ભૂતકાળ નથી, એ વર્તમાનને સમજવાની અને ભવિષ્યને દિશા આપવાની ચાવી છે. વાઇનબોગનું કામ વિચારવા મજબૂર કરે છે કે માણસોના નિર્ણયો, ખાસ કરીને નેતાઓના, એમના વૈચારિક ઝુનૂન લાખો લોકોના જીવન અને આખી દુનિયાનું ભવિષ્ય બદલી શકે છે.
ખરેખર કંઈ શીખ્યા છીએ? વાઇનબર્ગ જે ચેતવણી આપે છે, ઉગ્ર વિચારધારા, આક્રમકતા સામે મક્કમતા, વૈશ્વિક સહકાર, શું આપણે આજે એને ગંભીરતાથી લઈએ છીએ? આ પ્રશ્ન સાથે જ આજની વાત પૂરી કરીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.